நமோ அரிமந்தாணம் நமோ சித்தாணம் நமோ ஆயரியாணம் நமோ வர்ஷாயாணம் நமோ லோயே சர்வசாமூலம் தீனபுவனமே சீதராக આપણે ઓલી ચાર ગાથાઓનો પાઠ કરીએ છીએ. છઠ્ઠી દાળની ગાથા નંબર એક, ગાથા નંબર આઠ.
જીના પરમ પૈની સુબુદ્ધિ છે ની દારી અંતર ભેદિયા વરણાદિય રુરાગાદિ પે નિજ ભાવ કો ન્યારાખિયા નિજ માની નિજ કે નિજ કર આપ કો આપે ગયો ગુણ ગુણી જ્ઞાતા જ્ઞાન યે અમજા કચ્છુ ભેદ ન રહ્યો જહાં જ્ઞાન જ્ઞાતા ધ્યેય કો ન વિકલ્પ વચ ભેદ ન જહાં ચિત ભાવ કર્મ ચિદેશ કરતા ચેતના ક્રિયાતા તીનો અભિન્ન અખિન્ન શુદ્ધ ઉપયોગ કી નિશ્ચલ દશા પ્રગતિ જહાં દ્રજ જ્ઞાન વ્રતયે જ્ઞાન સુખ બલવય સદા નહીં ભાવ જુમોવિખે મેં સાજ સાધક મેં અબાધક કર્મ અરુત સુફલ નિતે ચિત્ત પેંડ ચંડ અખંડ સુગુણ કરંડ ચ્યુત પુનિ કલનિતે યો ચિંત્ય નિજ મે સ્થિરવયે તિન અકથ જો આનંદ લયો સો ઇન્દ્ર નાદન શુકલ જ્ઞાન ગતિ વિધિ કાન દયો સબ લખ્યો કેવલ જ્ઞાન કરી ભવિ લોક કો શિવ મગ કયો.
જો આ ચાર ગાથાઓમાં મુનિરાજ અથવા કોઈ પણ સાધક સમ્યક દ્રષ્ટિ જીવ જ્યારે આત્માનો અનુભવ કરે તો કેવી અવસ્થા થાય છે એનું આખું વર્ણન છે. બિફોર વી ગેટ ઇન ટુ થોડું અધ્યાત્મનું, પહેલા એક થોડુંક રિવિઝન જોઈએ, સો દેટ ઇટ ઇઝ ઇઝિયર ટુ અન્ડરસ્ટેન્ડ અને કનેક્ટ. આપણે સૌથી પહેલાં શું જોયું હતું, વિશ્વમાં કેટલા દ્રવ્ય છે? છ દ્રવ્ય, રાઈટ? ત્યાંથી શરૂ કરીએ આપણે તો કયા છે? जीव उज्जल धर्म अधर्म आकाश अनेक काल पछी आपणे थोड़ा एकाद वर्ष आगळ आव्या तो पछी आपणे शुं जोयुं हतुं के द्रव्य गुण पर्याय जोयुं हतुं राइट तो दरेक द्रव्य में एना द्रव्य छे एना गुण छे अने एनी पर्याय छे बराबर पछी एना एकाद वर्ष हजी आगळ आवो तो आपणे शुं जोयुं हतुं के द्रव्य अने गुण जे छे ए केवा छे परमनेंट है त्रिकाड़ी वस्तु है अनादिकाल थी जीव द्रव्य तो एमने एम ज है केम एमने एम है केम के एना एक अस्तित्व गुण नाम गुण है जेने कारण ये द्रव्य नो क्यारे उत्पन्न नहीं थयु अने क्यारे नाश नहीं थवा तो अनादिकाल थी एवं ने एवं ज रहे छे तो आ वस्तु है त्रिकाड़ी आ बेव ने मड़ी ने पण क्यारेक द्रव्य कहेवामां आवे छे समझाए क्यारेक द्रव्य आ जीव ने कहवाय विच इज कॉम्बिनेशन ऑफ द्रव्य गुण और पर्याय क्यारेक द्रव्य शब्द गुण और पर्याय माटे वपराय छे एनु आ बेव मळी ने एक कॉम्बिनेशन जे बने एना माटे द्रव्य वपराय अने क्यारेक खाली द्रव्य ने पण द्रव्य कहवाय हवे क्या कई एक अपेक्षाए कहेवामां आवे छे आपणे वाँचीने कॉन्टेक्चुअल समझी लेवा समझाय छे અત્યારે હું જુદું પાડીને એટલે સમજાવું છું કે પાછળથી આપણને ક્લેરિટી આવે ઓકે અને આ પર્યાય કેવી છે ક્ષણિક છે બરાબર ચેન્જિંગ છે તો ક્ષણિક પર્યાય છે ઓકે તો પર્યાય કેવી એટલે ફોર એક્ઝામ્પલ કયા કયા કઈ કઈ વસ્તુને પર્યાય કહેવાય એવા કોઈ નામ તમે સાંભળ્યા છે જેને પર્યાય કહેવામાં આવે છે चारित्र नहीं तो गुण चार गति ओके चलो चार गति जीवनी गति अपने एक एक थोड़ा कोरिलेट करता जसु सपोज अपने गति कही है तो ए जीव ना कया गुण नी पर्याय छे कया गुण नी पर्याय छे नाम जे नाम गुण छे ना एक्चुअली जीव ना नाम कर्म नी અગેન્સ્ટમાં એ જીવના જ એવા એક ભાવ છે જેને ગતિ કહેવાય ઓકે આગળ ચાલો પછી જીવનું જ્ઞાન તમે સાંભળ્યું હશે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન અવધિ જ્ઞાન આ બધા જ્ઞાન સાંભળ્યા છે ને મતિ શ્રુત અથવા કેવળ આદિ બધા જ્ઞાનો બરાબર એ જીવના જ્ઞાન પછી બીજું કંઈ સાંભળ્યું છે રાગ દ્વેષના ભાવ સાંભળ્યું છે રાગદ્વેષના ભાવ આ કયા ગુણની પર્યાય છે રાગદ્વેષના ભાવ બધું ભૂલી ગયા પાછળનું જીવના ચારિત્ર ગુણની પર્યાયને રાગદ્વેષ કહેવાય છે ચારિત્ર ગુણની જે પર્યાય છે એને રાગદ્વેષ અથવા વિતરાગતા જો અશુદ્ધ હોય તો રાગદ્વેષ શુદ્ધ હોય તો વિતરાગતા જ્ઞાન પર્યાય કયા મતિ જ્ઞાન એ બધા કયા ગુણની પર્યાય છે આ તો સિમ્પલ છે જ્ઞાન ગુણની પર્યાય છે પછી એક બીજું સાંભળ્યું છે મિથ્યા દર્શન ને સમ્યક દર્શન સાંભળ્યું છે ઓકે મિથ્યા દર્શન સમ્યક દર્શન આ કયા ગુણની પર્યાય છે શ્રદ્ધા ગુણની પર્યાય છે ખ્યાલમાં આવે છે આ જીવની બધી પર્યાયો છે આ પર્યાય કેવી છે ટેમ્પરરી ક્ષણિક છે કેમ કે જીવના રાગ દ્વેષનો ભાવ સપોઝ આપણને ક્યારેક ગુસ્સો આવે તો કાયમ માટે રહે છે આવે છે ને વયો જાય છે એવું આપણે પોતે મોનિટર કરીએ છીએ ને આપણે પોતે એવું જોઈએ છે ને કે આપણને કોઈના પ્રત્યે કંઈ લાગણી પણ આવે કે આપણને કોઈ પર્ટિક્યુલર મૂવી કે કોઈ સોંગ કે બહુ ગમે પણ એ થોડા ટાઈમ માટે ગમે ને પછી જૂનું થઈ જાય એવું થાય છે કે નહીં તો એ બધી આપણી ક્ષણિક પર્યાય છે પણ આ જે જીવના જે ગુણો છે એ બધા તો ત્રિકાળી ગુણો છે હંમેશા રહેવાવાળા ગુણો છે ઓકે હવે આપણે જે આઠમી ગાથા પહેલા જોઈ લીધી છે એનું રિવિઝન કરીએ છે કે કોઈ જીવ જે કાં તો અનાદિથી મિથ્યા દ્રષ્ટિ છે એવો અથવા સમ્યક દ્રષ્ટિ અથવા તો મુનિરાજ આદિ એ શું કરે છે પોતાના સ્વભાવને જાણવા માટે અને આત્માનો અનુભવ કરવા માટે શું કરે છે? તો સૌથી પહેલા પરમ પૈની સુબુદ્ધિ છેની, કોઈ જીવે પોતાની બુદ્ધિ વડે, પોતાની બુદ્ધિ, પાછી બુદ્ધિ કેવી છે કે એઝ ઇફ કે ઓલું એક ચીઝલ જેવું હોય ને, જે બહુ શાર્પ હોય. આપણે લાસ્ટ ટાઈમ મૂર્તિનું એક્ઝામ્પલ જોયું હતું કે મૂર્તિમાં અંદર એક ભગવાનની પ્રતિમા છે અને બહાર એક્સ્ટ્રા પથ્થર છે. તો જે કારીગર હોય છે, એ કારીગર એની ચીઝલથી જે એક્સ્ટ્રા પથ્થર છે એને કાઢી નાખે છે અને જે મૂર્તિનો જે પથ્થર છે એને રાખી મૂકે છે. એવી જ રીતે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ પોતાની બુદ્ધિથી વિચારમાં બે ભેદ પાડે છે. કયો ભેદ પાડે છે? કે કયું પદાર્થ હું નથી અને કઈ વસ્તુ હું છું. આપણે અત્યારે આપણી લાઈફમાં આપણે ફેમિલી છે, ઘર છે, આપણા કપડાઓ છે, આપણી વસ્તુઓ છે ને, આપણી બુક્સ છે, આપણી પેન દાદી છે, આપણું ડેસ્ક છે, ખ્યાલમાં આવે છે. એના સિવાય શરીર છે, શરીરના પણ અલગ અલગ અવયવો છે, ચશ્મા છે, વાળ છે, ખ્યાલમાં આવે છે ને. અને અંદર એક આત્મા છે, આત્માનું જ્ઞાન છે, આપણું ઇન્ટેલિજન્સ લેવલ છે, ખ્યાલમાં આવે છે. તો આ બધી વસ્તુમાં હું કોણ છું અને કોણ હું નથી, સમજાય છે? આવો ભેદ પોતાના જ્ઞાનમાં જ્યારે પાડવામાં આવે તો એને ભેદ વિજ્ઞાન કહેવામાં આવે છે, સમજાય છે? તો હવે ભેદ ક્યાં પાડવો છે એ જો સેકન્ડ લાઈનમાં કહે છે, વર્ણાદિ અરુ રાગાદિ તે નિજ ભાવ કો ન્યારા કિયા. તો જો આ પુજ્જલ આદિ જે દ્રવ્ય છે એ હું છું, હું કોણ છું? હું જીવ દ્રવ્ય છું ને, હું જીવ દ્રવ્ય છું. તો આ પુજ્જલ આદિ દ્રવ્ય હું છું? હું નથી. તો પુજ્જલના કયા ગુણ હોય? સ્પર્શ રસ ગંધ વર્ણ હોય ને, તો એમાં વર્ણાદિ, વર્ણ આદિ, આદિ એટલે એક્સેટ્રા. આપણે એક્સેટ્રા લખી નાખીએ ને, કેમ કે બાકી ઘણી બધી વસ્તુ છે, પણ હાઉ મેની વિલ યુ નેમ, એટલે એક લખ્યું ને બાકીનું એક્સેટ્રા. તો આ વર્ણાદિ કહેતા આ પુજ્જલાદિ બાકી બધા જ દ્રવ્ય એ હું નથી, કેમ કે પોતાના સ્વભાવને અલગ કરવો છે ને, તો વર્ણાદિ હું નથી, સમજાય છે? હવે આ કહેતા પ્રેક્ટિકલી શું શું હું નથી આવી ગયું? ભાઈ ઘર મકાન આદિ હું નથી, આ ફેમિલી આદિ હું નથી. કોઈ આપણે માનીએ કે મારું ફેમિલી છે, પણ કોઈ એમ કે આ હું જ છું એવું તો ન કહે ને. એવું તો આપણને બધાને ખબર પડે કે મમ્મી અલગ છે ને હું અલગ છું, એવું ખબર પડે ને આપણને. પછી આ ચશ્મા આદિ, આપણા વાળ, આ શરીર, આ બધું પૂજગલમાં આવે છે, ખ્યાલ આવે છે? તો એ બધું હું નથી એમ કરીને એનાથી જ્ઞાનમાં જુદું પાડ્યું. શરીરથી એક્ચ્યુઅલ જુદું પડે તો માણસ મરી જાય, ખ્યાલ આવે છે? શરીરને આત્મા જો એકચ્યુઅલી જુદા પડે તો ત્યારે તો માણસ મરી જાય, પણ પોતાના જ્ઞાનમાં તો હમણાં ને હમણાં જ આપણે જુદા પાડી શકીએ છીએ ને. તો એમ કરીને જીવને જુદો પાડ્યો. તો હવે જીવ આપણને હાથમાં આવી ગયો છે, પ્યોર જીવ છે? તો ના, હજી નથી આવ્યો. કેમ નથી આવ્યો? કેમ કે હજી એનામાં આ બધી ઇમ્પ્યોરિટીઝ પણ છે, આ બધી ઇમ્પ્યોરિટીઝ પણ છે. જેવી રીતે આપણને કોઈ પૂછે કે ભાઈ સમ્યક કેવો દેખાય છે, કોઈને એક્સપ્લેન કરવું હોય, એને જોયો ન હોય ક્યારે સમ્યકને, અને એક્સપ્લેન કરવું હોય કેવો દેખાય છે, તો કેવી રીતે એક્સપ્લેન કરો કે ભાઈ જે જબ્બાલિંગામાં આવે એ સમ્યક? તો એમ કહેવાથી સમ્યક પકડાતો નથી, રાઈટ? કેમ કે આ જે પૂજગલ છે એ પૂજગલ કઈ સમ્યક નથી. તો એ તો ઘણા બધા લોકો જબ્બાલિંગામાં આવી શકે ને, એ પૂજગલને અલગ કરો. તો હવે સમ્યક કેવો દેખાય છે? કે ભાઈ આવો આવો દેખાય છે, બરાબર, એના અમુક પર્ટિક્યુલર હેરસ્ટાઈલ છે એક્સેટ્રા, અથવા એને અમુક પર્ટિક્યુલર પિમ્પલ આદિ છે. હવે પિમ્પલ આદિ કહેતા પણ કંઈ સમ્યકનો સ્વભાવ નથી, સમજાય છે? કેમ કે એ તો હમણાં ટેમ્પરરી છે, પછી પાછળથી ન આવ્યો હોય એક અઠવાડિયા પછી, ખ્યાલમાં આવે છે? એવી જ રીતે આ જે પર વસ્તુ છે એને તો જુદા કર્યા, પણ આ જીવમાં જે રાગ દ્વેષ આદિ ભાવ છે એ પણ એકચ્યુઅલી જીવનો સ્વભાવ નથી, એ ટેમ્પરરી જીવ સાથે જોવામાં આવે છે, ખ્યાલમાં આવે છે? જેવી રીતના કોઈ ગુસ્સે થયું, બરાબર, તો કોણ ગુસ્સે થયું? કોઈ કર્મ ગુસ્સે થઈ ગયા એવું તો નથી, કે કાંઈ શરીર ગુસ્સે થયું એવું તો નથી, એ પર્ટિક્યુલર જીવને જ ગુસ્સો આવ્યો, બરાબર. તો એકચ્યુઅલી તો જીવમાં જ છે આ વસ્તુઓ. જીવમાં હોવા છતાં એ જીવનો પર્મનન્ટ સ્વભાવ નથી, એનો ટેમ્પરરી એમાં જોવામાં આવે છે. પણ ઇફ યુ વોન્ટ ટુ આઈડેન્ટિફાય સમ પર્સન અથવા સમ જીવ, તો એને આપણે ઇન્ક્લુડ ન કરી શકીએ. માટે અહીંયા પણ જેવી રીતના વર્ણાદિ કહીને બાકી એક મોટો સેટ બહાર કાઢી દીધો હતો, એવી રીતના અહીંયા રાગાદિ કહીને આ આખો સેટ બહાર કાઢી દેશો. તો હવે શું બચ્યું કે જીવનો એક ત્રિકાળી હંમેશા રહેવા વાળું સ્વરૂપ, જેને પણ જીવ દ્રવ્ય કહેવાય છે, બરાબર. એ જીવ દ્રવ્ય કેવું છે કે એનામાં અનંત ગુણ ભરેલા છે, એનામાં એક જ્ઞાન શક્તિ છે. જ્ઞાનની પર્યાયની વાત નહીં કરો, હમણાં શું જાણે છે તો ભાઈ ગરમી લાગે છે, અવાજ સંભળાય છે, એવું બધું નહીં. પણ એક જ્ઞાન શક્તિ જે જાણવાની એવી શક્તિ છે, એ શક્તિવાળો જીવ દ્રવ્ય છે. અચ્છા હવે મને કહો, આપણે જ્યારે નાના હતા, રાઈટ, તો નાના હતા ત્યારે પણ જે બહાર ઇન્સિડન્સીસ કાંઈ પણ થાય તો આપણને જણાતું હતું ને, આપણને જાણવામાં આવતું હતું. હવે મોટા થયા તો પણ એ જાણવામાં આવે છે, હજી મોટા થશું ત્યારે પણ જાણવામાં આવશે. ખ્યાલમાં આવે? બહારના ઇન્સિડન્સીસ બધા બદલાય છે, અકોર્ડિંગલી આપણા જ્ઞાનમાં જાણવાની જે ઓછું વધતું જે શક્તિ છે એ બદલાય છે. પણ આપણે જાણી શકીએ છીએ એવી જે આપણી ઓલવેઝની એક શક્તિ છે, એ તો હંમેશા એમને એમ રહે છે કે નહીં? હવે સમજો, અહીંયાથી કોઈ એકદમ મેજર બીમાર પડ્યું છે ક્યારેક, કાંઈ બહુ મોટો એક્સિડન્ટ થઈ ગયો હોય કે કાંઈ એટલું બધું ઇલનેસ આવી હોય, પણ ઓલવેઝ બેડ રેસ્ટ પર હોય, એવું કોઈને એક્સપિરિયન્સ? ઓકે, તો ક્યારેક કોઈ મેજર બીમાર પડી જાય સપોઝ, અથવા તો એક્સિડન્ટ થાય અને બહુ ઘણા બધા હાડકાઓ ફ્રેક્ચર થઈ જાય અને બેડ રેસ્ટ પર છે, તો એ બેડ રેસ્ટ પર છે ત્યારે એની શું અવસ્થા છે? બહુ દુઃખે છે, એ દુઃખનો અનુભવ થાય છે, બરાબર. આ જેટલા બધા હાડકા તૂટી ગયા છે ત્યાંથી એક ફિલિંગ આપણને આવે છે કે ભાઈ જો આ તૂટી ગયું છે, સમજાય છે? પણ એનાથી છૂટીને તમે જરાક ન્યુટ્રલી વિચાર કરવા જાઓ તો એકચ્યુઅલી શું થાય છે કે જીવમાં એક જાણવાની શક્તિ છે, અને એ જે દુઃખ, જે ફિલિંગ જે છે, જેને આપણે દુઃખ કહીએ છીએ, એ ફિલિંગ જીવ જાણે છે, રાઈટ. બાકી આ જે પૂતગલનું પરિણામન જે છે એ તો શું, એમાં જે પહેલાં એક આખો અખંડ હાડકો હતો એના ટુકડા થઈ ગયા, પાછા એ જોડાઈ જશે એના ટાઈમે, ખ્યાલ આવે છે? એ બધી ક્ષણિક અવસ્થાઓ છે, એ બધી ક્ષણિક અવસ્થાઓ છે. પોતાને આવી રીતના એકદમ ન્યુટ્રલી જુદા પાડીને વિચાર કરવા જઈએ તો જીવની હંમેશા તાકાત શું છે? આ બંધ ચાલુ થાય છે. ઓકે, જીવની હંમેશા તાકાત શું છે કે ખાલી બસ એનામાં જાણવા જાણવા જાણવાનો સ્વભાવ છે. કોઈ પણ સિચ્યુએશન હોય, હવે એક બીજું એક્ઝામ્પલ આપું છું કે ઇમેજિન કરો, આપણે બધા ડ્રીમ્સ જોઈએ ને રાતના, તો ક્યારેક ડ્રીમ્સ જોઈએ તો શું થાય કે એ સપનામાં બીજા કેરેક્ટર્સ તો છે પણ આપણે પોતે પણ એઝ અ કેરેક્ટર પણ હોઈએ ને સપનામાં, તો કેવું સ્ટ્રેન્જ છે ને કે આપણે પોતેમાં કેરેક્ટર પણ છે અને આપણે જાણીએ પણ છે કે એ સપનું ચાલી રહ્યું છે, તો આઈ એમ નોઈંગ ને, તો દેર ઇઝ અ એન્ટિટી વિચ ઇઝ મી વિચ ઇઝ નોઈંગ, અને દેર ઇઝ એન એન્ટિટી વિચ ઇઝ મી એઝ અ કેરેક્ટર ઇન ધ ડ્રીમ, દેર ઇઝ અ ડ્યુઅલ નેચર, એવું આવે છે કે નહીં? નેક્સ્ટ ટાઈમ ડ્રીમ જુઓ ને તો વિચાર કરજો. આવું ઓલવેઝ થાય કે આપ સી વેન વી ડ્રીમ ઓફ સમથિંગ, તો આપણે એમાં કેરેક્ટર ન હોય એવું બને જ નહીં, કેમ કે આપણા ડ્રીમ્સમાં આપણે તો કેરેક્ટર હોઈએ જ ઓલવેઝ, હા, કેમ કે નહીં તો આપણા ડ્રીમ કેવી રીતના કહેવાય? અને બીજી એક વસ્તુ છે કે જે હંમેશા બેકગ્રાઉન્ડમાં જાણવાનું કામ કરે છે, જે જીવનું જ્ઞાન છે, સમજાય છે? હવે એ તો ડ્રીમ છે, આપણી રિયલ લાઈફમાં શું થાય છે? હવે રિયલ લાઈફને કોરિલેટ કરો તો એક આપણો એક ઇમોશનલ આસ્પેક્ટ છે, જેમાં આપણને ગુસ્સો આવે છે, રાગ દ્વેષના ભાવ આવે છે, બધું આવે છે, અને આવે છે અને આપણે જાણીએ છીએ. તો એક બીજું ફેક્ટર છે જાણવાનું ફેક્ટર, તો આ જ્ઞાન ને અને ઇમોશનલ ફેક્ટર ને બેને જુદા પાડવાની ટ્રાય કરો. જો વિચાર કરો ને તો થઈ જાય. સપોઝ આ ચોક અહીંયાથી ઉડ્યો, રાઈટ? હવે હું તમને કહું કે જાણો, અથવા તો હું તમને કહું કે આ માઇક ને જાણો, હું તમને હાથમાં આપું છું, તમે એને જાણો. હા, તો આ મેં હાથમાં લીધો, આ જોયું. જો આમાં એક બટન છે, ગોળ ગોળ બટન છે, એનો કલર છે બ્લેક, એ બ્લેકમાં થોડા સ્પોટ્સ થઈ ગયા છે, બાકી ઉપર સિલ્વર કેપ છે. તો જાણ્યું ને, તો જાણવાની એક્શન ઓન ડિમાન્ડ થઈ શકે છે. તમારે જ્યારે જાણવું હોય ત્યારે તમે જાણી શકો. સમજાય છે? જ્ઞાન એક એવી વસ્તુ છે કે જે આપણા કંટ્રોલમાં છે. આપણે જે રીતે કરવું હોય, આ સ્થૂળ રીતે સમજાવું છું, ઓલું સૂક્ષ્મ સમયસારની વાત આવશે ત્યારે વસ્તુ અલગ આવશે. ત્યારે એમ કહેશે કે જાણવું પણ આપણા હાથમાં નથી, પણ એ વસ્તુ અલગ છે. હમણાં તો એમ વિચાર કરો કે આ આપણા હાથની વસ્તુ છે કે નહીં. હું તમને કહું, થિંક અબાઉટ અ મંકી, તો ઇટ ઇઝ સો ઇઝી ને, યુ સ્ટાર્ટ થિંકિંગ અબાઉટ મંકી. અને મંકીનું અલગ અલગ શેપ, અલગ કલર, આપણા બધું માઇન્ડમાં ચાલુ થઈ જાય. કેમ કે જ્ઞાન એ આપણી આપણી વસ્તુ છે, આપણા હાથમાં છે. હવે હું તમને કહું કે હમણાં ગુસ્સો થઈને બતાવો, તો ન થઈ શકે. ખ્યાલ આવે છે? યુ મે એક્ટ કે તમને ગુસ્સો આવે છે, પણ એ ઇમોશનલી અંદરથી ગુસ્સો એમ આવતો નથી. જ્યારે લાવવો હોય ત્યારે આવતો નથી. સમજાય છે? એ જ્યારે આવે ત્યારે જ આવે છે. દેર ઇઝ અ ડિફરન્સ કે આ તો મારી હાથની વસ્તુ છે, મારે જ્યારે જાણવું હોય ત્યારે હું જાણી શકું છું, અને ઓલું એ મારા હાથની વસ્તુ નથી, એ તો આવે છે ત્યારે હું એને જાણું છું. સમજાય છે? સપોઝ હવે ત્યારે આપણને કોઈ વસ્તુ પર બહુ ગુસ્સો આવી જાય, તો આવવા દો, ડોન્ટ વરી. પણ એને એમ વિચાર કરો કે જો આ આવે છે અને હું એને જાણું છું, આવ્યો અને મેં એને જાણ્યો, એવી રીતના વિચાર કરશો તો પોતાને પહેલાં જે પોતાને આપણે નોર્મલી ઈ જ કેટેગરીમાં નાખી દેતા હતા, જો મને ગુસ્સો આવી ગયો, મારે તો હું તો કેટલી ટ્રાય કરું છું તો પણ મને ન આવો, તો પણ એટલે મને નહોતો આવો એવું મને જોઈતું હતું, પણ તોય આવી જાય છે. આપણે એમ કહે ને કે આઈ ડિન્ટ વોન્ટ ટુ ગેટ એંગ્રી ઓન સમબડી, પણ તોય આવી ગયો. સમજાય છે? પણ ત્યારે આપણે અનનોઈંગલી કર્યું શું કે મને ગુસ્સો આવી ગયો એમ કરીને પોતાને ગુસ્સામાં નાખી દીધો, એટલે પોતાને અહીંયા મૂકી દીધો. સમજાય છે? પોતાનું સ્વરૂપ ક્યાં હતું? અહીંયા હતું, પણ એની બદલે પોતાને અહીંયા મૂકી દીધો. તો એને કારણે એ ગુસ્સો જ્યારે ગયો તો ત્યારે આપણને એમ થોડી શાંતિ તો થઈ, પણ જે આપણું ઇટર્નલ એક્ઝિસ્ટન્સનો આપણને જે કોન્ફિડન્સ કે એક શાંતિ આવવી જોઈએ એ ના આવી. સમજાય છે? હવે આ એક્ઝામ્પલમાં જ્યારે નેક્સ્ટ ટાઈમ ગુસ્સો આવે ને ત્યારે એમ કરજો કે હા, જો આવ્યો મેં જાણ્યો. આ તો હું એંગરનો એક્ઝામ્પલ આપું છું. એ એંગર આવે જ ત્યારે જ્યારે આપણે એ થોટ પ્રોસેસથી હલી જઈએ અને આપણે જે નોર્મલ થિંકિંગમાં એન્ગ્રોસ થઈ જઈએ ને, તો જ એ ગુસ્સો આવે. બાકી જો આપણે એનાથી જુદા ઊભા રહીને જાણતા હોય તો આવે છે, જાય છે, આવે છે, જાય છે. આપણા ડેઇલીના વિચાર તમે હવે એનાલાઇઝ કરજો કે આપણે ડેઇલીમાં ઘણા બધા આપણને વિચાર આવતા હોય. ક્યારેક આપણે કોઈક રસ્તામાંથી પાસ થતા હોય અને કંઈક બહુ ખાવાની સ્મેલ આવે, તરત અરે મને આ ખાવું છે એવું તરત એક સેકન્ડ માટે વિચાર આવી જાય, અને પછી વિચાર વયો છે. તો આવે છે ને જાય છે. એવા તો કેટલાય વિચારો આવે છે ને જાય છે. કોઈ ગાડી જોઈ સરસ, અરે વાહ શું ગાડી છે, એ વિચાર આવ્યો અને વયો ગયો. કેમ કે એ બધું જીવના ટેમ્પરરી જ્ઞાન ગુણની પર્યાય છે. સમજાય છે? પણ એની બેકગ્રાઉન્ડમાં ઓલવેઝ એક જાણવા જાણવા જાણવાનું કાર્ય નિરંતર ચાલુ છે. શું જણાય છે એમ નહીં પૂછો, શું જણાય છે એમ પૂછવા જતા અહીંયા પહોંચી જશે. ખ્યાલમાં આવે છે? પણ જીવમાં એક નિરંતર જાણવાની શક્તિ છે કે નહીં, બસ એ જાણવાની શક્તિવાળું દ્રવ્ય એ હું છું એવી માન્યતા કરતા આ બધા ટેમ્પરરી સ્વભાવ આવે છે, જાય છે, આવે છે, જાય છે, એનાથી જીવને કાંઈ દુઃખ સુખ થતું નથી પછી. ખ્યાલમાં આવે છે? તો એવી જ રીતે અહીંયા સમ્યક દ્રષ્ટિ જીવ શું કરે છે કે પોતાની જાતને અહીંયા એસ્ટાબ્લિશ કરે કે વર્ણાદિ અને રાગાદિથી નિજ ભાવને જુદો કરે. આ પ્રોસિજરને ભેદ વિજ્ઞાન કહેવામાં આવે છે. સમજાય છે. ચાલો, એ આપણે આઠમી ગાથા લાસ્ટ ટાઈમ જોઈ લીધી હતી એટલે એનાથી આગળ વધીએ છે. આવી રીતના ભેદ વિજ્ઞાન કરીને હવે આ ચારેય ગાથામાં પ્રોસેસ શું છે કે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ જ્યારે ભેદ વિજ્ઞાન આદિ કરીને એ પોતાના આત્માના અનુભવ કરવાના ટાઈમમાં આવે છે, સમજાય છે. અથવા કોઈ મુનિરાજ છે, મુનિરાજ જંગલમાં બેઠા બેઠા ભેદ વિજ્ઞાનનો વિચાર કરે છે અને પોતાના આત્માનો અનુભવ કરે છે, તો એ આખી સિક્વન્સમાં શું શું એક્શન ચાલુ છે એની આખી વર્ણન ચાર ગાથાઓમાં છે. તો આ ગાથામાં શું વાત કરી, એકમાં કે અનુભવની પહેલા કઈ રીતે ભેદ વિજ્ઞાન કરે છે, રાઈટ, કેવી રીતના પોતાના આત્માનું સ્વરૂપ પોતાના એટલે વિભાવ ભાવોથી જુદું કરે છે. હવે આગળ શું કરે છે એ આપણે જોઈએ. એ પછી નીચેની બે લાઈનમાં ઓલા ષટકારક છે કે નિજ માહી, એટલે આત્મા જ જ્યાં આવી રીતના ભેદ કરે છે. ક્યાં કરે છે? તો આત્મામાં જ કરે છે. તેના માટે કરે છે? તો આત્માના જ સુખ માટે કરે છે. ક્યાંથી દૂર થવા કરે છે? તો આત્માના દુઃખથી દૂર થવા કરે છે. કયા સાધનથી કરે છે? તો જ્ઞાનથી કરે છે. પણ જ્ઞાન એટલે આત્મા જ છે, એટલે આત્મા પોતાથી જ કરે છે, સમજાય. એવી આખી છ પ્રકારની ક્રિયાઓ પોતાના જ્ઞાનની અંદર જ ચાલુ છે. હવે એનાથી આગળ, હવે જ્યારે જીવ એ ભેદ પાડીને એના વિચારમાં ઊંડો ઊંડો ઉતરતા એક એવી એને અવસ્થા આવે છે કે વિચાર પણ બંધ થઈ જાય. કયા વિચાર? કે આ હું જીવ, આ હું શુદ્ધ છું, આ હું એક બુદ્ધ છું, આ બધા પર્યાયોથી હું ભિન્ન છું, આવું વિચારતા વિચારતા ઓલા પર પદાર્થના વિચાર તો બધા બંધ થઈ ગયા. ક્યારના? કે આ ઘર મકાન આદિ મારું છે, એ બધું તો ક્યારનું બંધ થઈ ગયું, સમજાય છે. એનાથી પોતાનું જે આખું જ્ઞાનનું ફોકસ, આ બહારનું હવા કેવી છે, અવાજ કેવો છે, એ બધું તો ક્યારનું ગયું, એ ત્યાંથી પોતાના જ્ઞાનને પોતાના આત્મા તરફ શ્રિંક કરતો જાય છે, સમજાય છે. પોતાના આત્માના સ્વભાવમાં જ એને બે ભેદ પાડ્યા, કે એક પોતાનું સ્વરૂપ છે ને બાકી બધા ભિન્ન છે. એ ભેદ પાડીને હવે પોતાના સ્વરૂપનો વિચાર કરતા કરતા એને એક મોમેન્ટ પર એ વિચાર પણ બંધ થઈ જાય છે અને શું થાય છે કે પોતાના આત્માના અનુભવમાં, એટલે કે જાણે એમાં ડૂબી જાય છે, એનગ્રોસ થાય છે, સમજાય સિચ્યુએશન. અનુભવ તો થતો જ નથી આપણને કે એની સિચ્યુએશન કેવી હશે, પણ એ ખાલી શબ્દોમાં તો સમજાય છે કે નહીં. તો જ્યારે આવી સિચ્યુએશન થાય હવે ત્યારે શું થાય છે બે ગાથા દ્વારા કહે છે. જો નવમી ગાથા, જ્યાં ધ્યાન ધ્યાતા ધ્યેય કો ન વિકલ્પ વચ ભેદ ન જહાં. આ શું સિચ્યુએશન છે કે મુનિરાજ જ્યારે આત્માના અનુભવમાં છે, અથવા તો સમ્યક દ્રષ્ટિ જ્યારે આત્માના અનુભવમાં છે, અથવા તો કેવલી ભગવાન નિરંતર એ જ અવસ્થામાં છે, જ્યારે જીવ પોતાના આત્માના અનુભવમાં છે ત્યારે શું સિચ્યુએશન બને છે એ અહીંયા કહે છે. કે આત્માના અનુભવની સિચ્યુએશનમાં ધ્યાન ધ્યાતા ધ્યેયનો વિકલ્પ રહેતો નથી. એટલે શું કહેવા માંગે છે કે અહીંયા આપણે આપણે જનરલી શું વિચાર કરીએ કે ભાઈ ભગવાન આપણા રોલ મોડલ છે, રાઈટ, આપણે ભગવાન જેવા જ થવું છે. તો હી ઇઝ માય ટાર્ગેટ, આઈ એમ ધ સબ્જેક્ટ હુ ઇઝ ટ્રાઇંગ ટુ અચીવ ધ ટાર્ગેટ, અને દેન ધેર ઇઝ અ પ્રોસેસ કે હું કેવી રીતના અચીવ કરીશ. તો સ્વાધ્યાય આદિ વિચાર આદિ કરીને, ધ્યાન આદિ કરીને હું ત્યાં પહોંચું, રાઈટ. હવે મુનિરાજ જ્યારે આત્માના વિચારોમાં આની પહેલા જ્યાં ભેદ પાડે છે, અનુભવમાં પહોંચે છે એની પહેલા, ત્યાં એને હજી ત્રણ પાર્ટી ઊભી છે. કઈ ત્રણ પાર્ટી છે? કે એક તો મુનિરાજ પોતે, જે ધ્યાતા છે. ધ્યાતા એટલે કે જે પોતાને એફર્ટ કરીને કોઈ ટાર્ગેટ અચીવ કરવું છે. એ કયું ટાર્ગેટ અચીવ કરવું છે એને ધ્યેય કહેવાય. ધ્યેય એટલે સમ ટાર્ગેટ. કયું ટાર્ગેટ? કે ભાઈ પોતાના શુદ્ધ આત્માને એમને અચીવ કરવો છે. પોતાના શુદ્ધ આત્મામાં ડૂબી જવું છે, એમાં લીન થવું છે, રાઈટ, ધેટ ઇઝ ધ ટાર્ગેટ. અને એમાં એફર્ટ શું છે? કે પોતાના જ્ઞાનથી વિચાર કરીને એ વિચારોમાં જ લીન થઈ જાય, તો એને ધ્યાન કહેવાય છે. તો ધ્યાન ધ્યાતા ધ્યેય ત્રણ પાર્ટી ઊભી થાય છે. જેવી રીતના આપણે ગ્રામરમાં સબ્જેક્ટ ઓબ્જેક્ટ એક્શન હોય ને, એવી રીતે અહીંયા ધ્યાન ધ્યાન ઇઝ ધી એક્શન, ધ્યાતા ઇઝ ધ સબ્જેક્ટ અને ધ્યેય એટલે ઓબ્જેક્ટ. હવે જ્યારે આત્માના અનુભવમાં જીવ ડૂબી જાય છે તો હવે તો એનું આખું જ્ઞાનનું ફોકસ પોતાના આત્માને અનુભવ કરવામાં છે ને, તો ત્યાં આ ત્રણ ભેદ રહેતા નથી. કેમ કે હજી ત્રણ ભેદ ઉભા રહે અને જીવ એનો વિચાર કરવા બેસે તો એ ડાયગ્રેસ થઈ જાય. જ્યારે આત્માના અનુભવમાં જીવ પહોંચે છે તો જેને આપણે આપણે સમજો અહીંથી ઘરે જઈએ અને વિચાર કર્યો હોય કે ભાઈ આજે ટીવી જોવું છે, આજે સપોઝ ક્રિકેટ મેચ જોવી છે, ચાલે છે ને ઇન્ડસ્ટ્રી કરતા, તો ક્યાં જોવી છે? ટીવી પર જોવી છે. તો કોને જોવી છે? મને જોવી. સેનાથી જોવી છે? આંખથી જોવી છે, કાનથી સાંભળવી છે, જ્ઞાનથી જાણવી છે. સમજો ને, તો ત્રણ ત્રણ વસ્તુ કઈ ઊભી કરી? કે હું જોવાવાળો, એ ટીવી જેને મારે જોવું છે, અને સેનાથી જોવું છે? તો જ્ઞાનથી જાણવું છે, એટલે આંખથી જોવું છે, રાઈટ? હવે જ્યારે ટીવી સામે બેઠા ને ચાલુ કરીને જોવા લાગ્યા તો હવે શું કરીએ છે? હવે તો ખાલી જોવાનું એન્જોયમેન્ટ લઈએ છે ને. હવે ત્રણ વિચાર ઊભા નથી થતા કે કોણ જુએ છે, તેને જુએ છે. એ બધું પહેલા આપણે જ્યારે ડિસાઈડ કરતા હતા ત્યારે ડિસિઝન મેકિંગ ફેઝમાં એક ત્રણ વસ્તુ ઊભી થાય અને યુ મેક અ પ્રોપર ડિસિઝન. વન્સ યુ ડિસાઈડેડ અને વન્સ યુ સ્ટાર્ટેડ વોચિંગ, તો પછી એ ત્રણ ભેદ ઊભા થતા નથી. લોજિકલ છે કે નહીં? એવી જ રીતે જીવ જ્યારે હજી ડિસિઝન મેકિંગ ફેઝમાં છે કે સુખ ક્યાંથી મળે, તો ભાઈ પોતાના આત્મામાં ડૂબીને અનુભવ કરવાથી મળે. કોને સુખ મળે? તો મને મળે. કઈ એક્શનથી મળે? તો એ ધ્યાનથી મળે. પણ હવે જ્યારે પોતે સુખનો અનુભવ કરી રહ્યા છે આત્માનો અનુભવ વખતે, તો એ ત્રણ ભેદ ઊભા થતા નથી. સમજાય છે? ઓકે. પછી બીજું શું ઊભું થતું નથી? કે ધ્યાન ધ્યાતા જેનો વિકલ્પ તો નથી. પછી વચ ભેદ ન તહા, વચ ભેદ ન જા. વચ ભેદ એટલે વચનનો હવે ભેદ નથી. એટલે જ્યારે આત્માનો અનુભવ કરે છે ત્યારે બોલીને સમજાવે પણ છે, અથવા હવે બોલે છે કે ભાઈ હે જીનેન્દ્ર ભગવાન મને આત્માનો અનુભવ થઈ જાય, હવે એવું કોઈ બોલવાનો વિકલ્પ જ નથી. જ્યારે જીવ, આ તો તીર્થંકર ભગવાન આત્માના અનુભવમાં બી છે અને એમના શરીરના દરેક પરમાણુઓનું કંપન થઈને એક દિવ્ય ધ્વનિ પણ છૂટે છે, એ તો એમનો અતિશય છે. બાકી મુનિરાજ પણ જ્યારે આત્માના અનુભવમાં હોય તો ત્યારે એમને બોલવાનો કોઈ વિકલ્પ જ નથી. ખ્યાલમાં આવે છે? એવી જ રીતે સમ્યક દ્રષ્ટિ જીવ જ્યારે આત્માના અનુભવમાં હોય ત્યારે કાંઈ વાણી નીકળતી નથી. આગળ પછી શું છે? ત્યાં ચિદ ભાવ કર્મ ચિદેશ કરતા ચેતના ક્રિયાતઃ, એ આત્માના અનુભવ વખતે ચિદ ભાવ કર્મ, ચિદ ભાવ, ચિદ ભાવ એટલે ચિદ એટલે જ્ઞાન, ચિદ એટલે જ્ઞાન. તો જ્ઞાનરૂપ ભાવ કયો છે? જ્ઞાનરૂપ ભાવ તો ભાઈ આ આત્મા છે, એ જ જ્ઞાનરૂપ છે. તો એ આત્મા જ કર્મ છે. કર્મ એટલે ઓબ્જેક્ટ. આત્મા જ ચિદેશ કરતા, ચિદેશ એટલે કે આત્મા જ, પાછું જ્ઞાન, જેનામાં જ્ઞાન છે ઈ, તો એ આત્મા જ કરતા છે. અને શું છે? ચેતના ક્રિયાતા. આજે આપણે જ્ઞાનથી જાણીએ છીએ કે નહીં, એને ચેતના કહેવાય. જે આપણે ઉપયોગ કહીએ છીએ ને, શુદ્ધ ઉપયોગ, એ ઉપયોગ એ ચેતના કહેવાય. તો જ્ઞાનનું જે પ્રગટ કાર્ય છે એને ચેતના કહેવાય. તો જ્ઞાનથી જ જાણે છે. કોને જાણે છે? તો જ્ઞાનને જ જાણે છે. અને કોણ જાણે છે? તો જ્ઞાન પોતે જ જાણે છે. અચ્છા, સી વી આર યુઝિંગ જ્ઞાન અને આત્મા ઇન્ટરચેન્જેબલી. તો આર ધે સેમ? આર ધે સેમ? દે આર એકચ્યુઅલી નોટ સેમ. કેમ? શું ડિફરન્સ છે? શું ડિફરન્સ છે? વેરી ગુડ. સી, આત્મા એક દ્રવ્ય છે અને જ્ઞાન તો એક ગુણ છે. જ્ઞાન તો એક ગુણ છે કે નહીં? પણ આત્મા દ્રવ્યનો જ્ઞાન એ પ્રાઇમરી ગુણ છે. પ્રાઇમરી એટલે સૌથી મેઇન ગુણ છે. કેવી રીતના? કે આપણને જ્યારે આત્માને પકડવો હોય, જ્યારે આપણે આત્માને જાણવો હોય, તો આ જ્યાં જ્ઞાન થાય છે ત્યાં આત્મા છે. એવી રીતના આપણે જાણીએ, જ્ઞાનથી જ આત્મા જણાય છે. સમજાય છે? એટલે બોલતી વખતે એમ કહેવાય કે જ્ઞાન હું જ્ઞાન ને જાણું છું. આજે અવાજ આપણને સંભળાય છે, રાઈટ? અવાજ સંભળાયો તો અવાજ કોને સંભળાયો? મને સંભળાયો. તો મને અવાજ સંભળાયો કે મને અવાજ નું મારું જ્ઞાન સંભળાયું, રાઈટ? આ માઇક છે એને મેં જોયું. તો માઇક તો એક જ છે, આપણે આટલા બધા છીએ. તો જો માઇક આપણા અંદર આવી જાય છે, નથી આવતું, તો શું થાય છે? એ માઇક નું જે જ્ઞાન આપણી અંદર થયું એને આપણે જાણ્યું, રાઈટ? તો જીવ જ્ઞાનથી જ્ઞાનને જ જાણે છે. પણ એકચ્યુઅલી તો શું થાય છે કે જીવ એટલે કે આત્મા નહીં, જ્ઞાન પદાર્થને, પદાર્થના સર્વગુણને જાણે છે. જેવી રીતના હું મારા જ્ઞાનને જાણું છું એમ કહેતા ખાલી જ્ઞાન ગુણ એક અલગથી જણાતો નથી, આખું આત્મા દ્રવ્ય જ જણાય છે. જેવી રીતના આપણે ચા પીએ, ચા પીતી વખતે એમાં મેઇન ટેસ્ટ કોનો છે? એવો કઈ મેઇન ટેસ્ટ નથી, આખો કમ્પાઉન્ડેડ ટેસ્ટ છે ને. ચા છે, સાકર છે, એમાં કઈ પણ મસાલો છે, વોટ એવર, બધું કોમ્બિનેશન થઈને એક ટેસ્ટ આવે છે. પણ કહેવાય છે શું? કે હું ચા પીઉં છું. તો ખાલી ચા પીએ છે? ના, ખાલી ચા નથી પીતા, પીએ છે આખું કોમ્બિનેશન, કહેવાય છે ચા પીએ. સમજાય? એવી જ રીતના જાણતી વખતે જાણે છે તો જ્ઞાન ગુણ, પણ કહેવાય એમ કે આત્મા જાણે છે. કેમ કે આત્મા જ્ઞાનનો મેઇન ગુણ છે, એટલે ઘણીવાર ઇન્ટરચેન્જેબલી એવી રીતના યુઝ થાય છે. સમજાય છે? તો અહીંયા શું કીધું? કે જ્ઞાન જ જાણે છે, જ્ઞાનને જ જાણે છે અને જ્ઞાનથી જ જાણે છે. પણ જ્ઞાન એ આત્મા, એટલે આત્મા જ જાણે છે, આત્માને જ જાણે છે અને આત્માથી જાણે છે. આત્માના અનુભવ વખતે આ ત્રણેય વસ્તુ એક જ છે. ત્યાં બોલવામાં ઘણા બધા ભેદ પડે, પણ જેવું આપણે પેલું ટીવીનું એક્ઝામ્પલ લીધું, જ્યારે હું ટીવી જોઉં છું તો એ એક્શનમાં શું થાય છે? ત્યારે બસ કાંઈ જ થતું નથી, હું એનો એન્જોયમેન્ટ લઉં છું. પછી ઘરમાં બેલ વાગે છે કે ઘરમાં બીજી કાંઈ સ્મેલ આવે છે, સમજાય છે? કે ઘરમાં બહુ ગરમી છે, બધી પાંચ ઇન્દ્રિયના વિષયો. પણ ત્યાં જીવનું ધ્યાન જતું નથી. કેમ? કેમ કે આખું ધ્યાન એ મેચ જોવામાં છે. સિમિલરલી અહીંયા આત્માનો અનુભવ વખતે આખું જ્ઞાનનું જેટલું પણ જીવનું પોટેન્શિયલ છે, અત્યારના જેટલું જ્ઞાન મારી પાસે અવેલેબલ છે, ક્ષયોપક્ષમ, એ બધો ક્ષયોપક્ષમ એનું યુટિલાઇઝેશન ક્યાં છે? આત્માને જાણવા માટે. તો હવે કાંઈ જ્ઞાન એડિશનલ બચ્યું નહીં ને બીજે ક્યાંય યુઝ કરવા માટે. કાંઈ બચ્યું હોત તો આત્માનો અનુભવની સાથે સાથે જીવને એમ પણ ખબર પડત કે જો અહીંયા કોઈ ભક્ત આવીને બેઠા છે, કોઈ મુનિરાજને એમ પણ ખબર પડત કે ભક્ત આવીને બેઠા છે, મને પ્રણામ કરે છે. પણ જ્યારે મુનિરાજ આત્માના અનુભવમાં છે ત્યારે આજુબાજુ નગારા વગાડો ને તો એમને સંભળાતા જ નથી. કેમ સંભળાતા નથી? કેમ કે બધું જ્ઞાન તો અંદર યુટિલાઇઝ થયું. એમને એ નગારાનો અવાજ સાંભળવા માટે પણ તો જ્ઞાન જોઈએ ને. સમજાય છે કે નહીં? જ્યારે આપણે કામ કરતા હોઈએ, કઈ વર્કમાં એન્ગ્રોસ હોઈએ, તો એ એન્ગ્રોસ હોતી વખતે બીજું કઈ પણ થાય ને, ઘણી વાર તો આપણને ખબર નથી પડતી. જેવી રીતના ભૂખ લાગે તો આપણને ખબર જ નથી પડતી. અન્ટિલ સર્ટન પોઈન્ટ વેન ધી હંગર ઓવરપાવર્સ યુ. કેટલી બધી ભૂખ લાગી કે ભાઈ હવે ઓલા, ત્યાંથી તમે ડાયવર્ટ થઈ ગયા, કામ કરવા પરથી ડાયવર્ટ થઈ ગયા. એમ આપણે કહીએ ને કે મારું ધ્યાન તૂટી ગયું. સમજાય? એમ આપણે કોલોક્વિયલી કહીએ ને. તો જીવનું જેટલું અવેલેબલ જ્ઞાન છે દરેક સમયનું, એ અવેલેબલ જ્ઞાન તમે બધે લગાવી દો. ઇમેજિન કરો અનધર એક્ઝામ્પલ કે આપણે સનલાઇટ છે, સનલાઇટ આપણા ઘરમાં આવે તો આપણને એના રિફ્લેક્શનથી વસ્તુઓ દેખાય, બાકી અંધારું હોય તો દેખાય જ નહીં, રાઈટ? પણ હવે તમે ઓલું વોચ ગ્લાસ લીધો અને આખી સનલાઇટને ફોકસ કરી નાખી એક જ પોઈન્ટ પર, ઓલું આપણે કરીએ ને ન્યૂઝ પેપરને જલાવવા માટે, તો તમે વોચ ગ્લાસ લઈને આખું એક જ પોઈન્ટ પર ફોકસ કરી દીધું તો હવે આખી રૂમમાં અંધારું થઈ ગયું ને, એક્સેપ્ટ ધેટ વન પોઈન્ટ. સમજાય છે કે નહીં? હવે એ વન પોઈન્ટ પર શું થાય છે? એટલું બધું જ્ઞાન ત્યાં ફોકસ છે કે ત્યાં તો જલી જાય છે. અહીંયા ઓપોઝિટ થાય છે, અહીંયા શું થયું કે આખું જ્ઞાનનું ફોકસ ક્યાં છે? આત્માના અનુભવ. તો એ આત્માના અનુભવ વખતે બાકીની બધી વસ્તુ કાંઈ જણાતી જ નથી. અને ત્યાં તો ઓલું જલે છે, અહીંયા શું થાય છે? અહીંયા સુખ પ્રાપ્ત થાય છે, ઓપોઝિટ થાય છે. સમજાય છે? આગળ તીનો અભિન્ન અખિન્ન શુદ્ધ ઉપયોગ કી નિશ્ચલ દશા. આ તીનો એટલે કયા ત્રણ? કયા ત્રણ અભિન્ન છે? કર્તા, કર્મ અને ઓલું ક્રિયા. કર્તા, કર્મ અને ક્રિયા, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને એક્શન, વર્બ. વર્બ અહીંયા સેન્ટેન્સ નથી, એક્શન આપણે યુઝ કરીએ છીએ. તે ત્રણેય વસ્તુ છે, એ ત્રણ આ આત્માના અનુભવમાં ત્રણ અલગ અલગ વસ્તુ નથી, ત્રણે એક ને એક જ છે. કેમ કે આત્મા જ અનુભવ કરે છે, આત્માનો જ અનુભવ કરે છે અને આત્માથી જ કરે છે. તો આ દશા અભિન્ન છે, એમાં કંઈ ભેદ હવે પડતા નથી. અને કેવી છે? અખિન્ન છે. અખિન્ન એટલે અક્ષય અવસ્થા છે, નિશ્ચલ છે, એકદમ સ્થિર અવસ્થા છે, એ હલતી ડલતી નથી. અને આવી અવસ્થાને શું કહેવાય છે? શુદ્ધ ઉપયોગ કહેવાય છે. આપણે શુદ્ધ ઉપયોગ શબ્દ ઘણી વાર સાંભળ્યો છે ને, શુદ્ધ ઉપયોગ અને અશુદ્ધ ઉપયોગ, બે એવા શબ્દ સાંભળ્યા છે કે નહીં? પછી અશુદ્ધના ફર્ધર બે પાર્ટ છે, શુભ અને અશુભ. યાદ છે કે ફરીથી લખું? જો જીવનો ઉપયોગ એના બે પાર્ટ, એક શુદ્ધ અને એક અશુદ્ધ. અશુદ્ધના ફરીથી બે પાર્ટ, એક શુભ અને એક અશુભ. ઉપયોગ એટલે શું છે? કે જીવનું જ્ઞાન, જ્ઞાનનો વ્યાપાર, કે જીવનું જ્ઞાન ક્યાં યુટિલાઇઝ થાય છે. તો અશુભ ઉપયોગ વખતે ક્યાં યુટિલાઇઝ થાય છે? કોઈ પણ પર વસ્તુને જાણવામાં, જેવી રીતના કે કંઈ સારું જમવાનું છે, જ્યાં પણ જીવ રાગ દ્વેષ કરે છે ને, એ બધા અશુદ્ધ ઉપયોગ છે. નહીં, સોરી, રાગ દ્વેષ બધા અશુદ્ધ નથી, પણ જ્યાં જીવ પાપના ભાવ કરે છે ને, જેવી રીતના કે બિઝનેસમાં જીવનું જ્ઞાન લગાવ્યું, અથવા તો કંઈ ખાવા પીવામાં લગાવ્યું, મૂવી જોવામાં લગાવ્યું, એ બધા અશુભ ઉપયોગ છે. જીવનું જ્ઞાન જ્યારે પણ અશુભ વસ્તુમાં લાગે તો અશુભ ઉપયોગ. જીવનું જ્ઞાન જ્યારે શુભ વસ્તુમાં લાગે, શુભ વસ્તુ કઈ છે? જેવી રીતના પૂજા કરીએ છીએ, સ્વાધ્યાય આદિ કરીએ છીએ, પોતાને આત્માને જાણવાની કોશિશ કરીએ છીએ, તો એ બધા શુભ ભાવ છે. અને શુદ્ધ ઉપયોગ શું છે? કે જીવનું જ્ઞાન આત્માના અનુભવમાં છે, એને શુદ્ધ ઉપયોગ કહેવાય છે. તો એ શુદ્ધ ઉપયોગની નિશ્ચલ દશા છે. પ્રગટી જહા દ્રગ જ્ઞાન વ્રત એ તીન ધા એકે દશા, કે જ્યાં દ્રગ, દ્રગ એટલે દર્શન, જ્ઞાન અને વ્રત એટલે ચારિત્ર, જ્યાં સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય એક રૂપે આ આત્માના અનુભવમાં પ્રગટ થાય છે. ખ્યાલમાં આવે છે? જો ભાવાર્થ કાઢો આનો. આપણે અન્વયાર્થમાં લગભગ બધું લઈ લીધું છે, એટલે સીધા ભાવાર્થ પર જઈએ છીએ. વિતરાગી મુનિરાજ, સ્વરૂપાચરણ વખતે જ્યારે આત્મ ધ્યાનમાં મગ્ન થઈ જાય છે, જ્યારે મુનિરાજ આત્માના ધ્યાનમાં, મુનિરાજ આત્માના ધ્યાનમાં જ્યારે ડૂબેલા છે, ત્યારે શું થાય છે? કે ધ્યાન, ધ્યાતા, ધ્યેય એવા ભેદ રહેતા નથી. એટલે કોણ ધ્યાન કરે છે, કોનું ધ્યાન કરે છે, એ બધું કાંઈ ભેદ રહેતા નથી. વચનનો વિકલ્પ હોતો નથી. ત્યાં એટલે કે આત્મધ્યાનમાં આત્મા જ કર્મ, આત્મા જ કર્તા અને આત્મા જ ક્રિયા હોય છે. જો એ ચાર નીચે લખ્યું છે, એ કર્તા, કર્મ, ક્રિયા એટલે આપણી ભાષામાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, જે આપણે જોયું પણ અહીંયા પણ જોઈ લઈએ. કર્મ એટલે કર્તા દ્વારા થયેલું કાર્ય, કર્તા એટલે સબ્જેક્ટ, કર્મ એટલે જે કાર્ય કરવામાં આવે છે, એ જેના પર કરવામાં આવે, એ કર્તા એટલે સ્વતંત્રપણે કરે તે કર્તા, અને ક્રિયા એટલે કર્તા દ્વારા થતી પ્રવૃત્તિ. તો એ આત્મ ધ્યાનમાં તો આત્મા જ કર્મ છે, આત્મા જ કર્તા છે, અને આત્માનો ભાવ તે ક્રિયા છે. આત્માનો કયો ભાવ? એ અનુભવ કરવાનો છે, સુખનો અનુભવ કરવાનો ભાવ છે એ. अर्थात कर्ता कर्म अने क्रिया ए त्रणे तद्दन अखंड अभिन्न थई जाय छे। शुद्ध उपयोगनी अटल दशा प्रगट थाय छे अने सम्यक दर्शन सम्यक ज्ञान सम्यक चारित्र पण एक साथे एक रूप थईने प्रकाशमान थाय छे। જો આગળ દસમી ગાથા લઈએ એમાં થોડું એમાં એ કન્ટિન્યુ થાય છે એટલે આઈ એમ ગોઈંગ ટુ ટેક ઇટ સ્ટ્રેટ અવે। જો આગળ શું કહે છે, પરમાણ નય નિક્ષેપકો ન ઉદ્યોત અનુભવ મે દેખે। અનુભવમાં પ્રમાણ નય નિક્ષેપનો ઉદ્યોત નથી દેખાતો। પહેલા તો આ સમજીએ પ્રમાણ નય નિક્ષેપ શું છે। જો સપોઝ આપણને કોઈ ભાવતી મીઠાઈ છે, ઇમેજિન કરો જે આપણને ભાવતી હોય, આઈ એમ ગોઈંગ ટુ ટેક ફોર એક્ઝામ્પલ ગુલાબજાંબુ। હવે એને આપણે સમજાવવું હોય કોઈને કે આજે ઘરે ગુલાબજાંબુ બનાવ્યો, કેવા બન્યા, સારા બન્યા, મસ્ત બન્યા, પણ એ કહેતા સામેવાળાને કાંઈ સમજાતું નથી। મસ્ત કહેતા શું ઇમેજિન કરે સામેવાળો, કઈ ન સમજાય ને? તો તમારે એક એક વસ્તુ સમજાવવી પડે ને કે પહેલા તો સાઈઝ કેટલી બનાવી, નાના બનાવ્યા કે મોટા બનાવ્યા, મમ્મીએ કેવા બનાવ્યા, તો મોટાવાળા બનાવ્યા, એટલે જમ્બો નથી બનાવ્યો પણ મોટાવાળા બનાવ્યા, રાઈટ? તો સામેવાળાને થોડુંક કંઈક ઇમેજિન એક પિક્ચર તો આવે કે ઓકે આ સાઈઝના બન્યા। પછી આપણે શું ઇન્ફોર્મેશન આપી કે જ્યારે મમ્મીએ તળ્યા તો એકદમ પરફેક્ટ તળ્યા, જરાય આકરા નથી થયા, ખ્યાલમાં? પેલું થોડું વધારે તળાઈ જાય ને તો એમાં થોડું બ્લેકિશ શેડ આવી જાય, પણ એવું નથી, એકદમ પ્યોર રેડ, એકદમ સરસ મસ્ત બન્યા, બરાબર? પછી કેવા બન્યા, એકદમ સોફ્ટ, આમ મોઢામાં મૂકો તો રૂની જેમ પીગળી જાય। જેમ જેમ આપણે ઇન્ફોર્મેશન આપીએ છીએ એમ એમ સામેવાળાનું પિક્ચર રિફાઇન થાય છે કે નહીં, થાય છે કે નહીં? હવે જ્યારે આપણે ઘરે ખાઈને આવ્યા ગુલાબજાંબુ, તો આપણને તો બધું પિક્ચર એક સાથે છે કે નહીં? આપણને બધું પિક્ચર એક સાથે છે, પણ સામેવાળાને ઇન્ફોર્મેશન આપતી વખતે આપણે એક એક વસ્તુ આપવી પડે છે, સમજાય છે? તો જે આખી વસ્તુ આપણને એક સાથે જ્ઞાનમાં ક્લિયર હોવી એને કહેવાય પ્રમાણ, સમજાય છે? આખી વસ્તુ એક સાથે જ્ઞાનમાં ક્લિયર હોય એને કહેવાય પ્રમાણ, અને જ્યારે આપણે એક એક વસ્તુથી સમજાવીએ એને કહેવાય નહીં। જેવી રીતના સૌથી પહેલા આપણે ગુલાબજાંબુને કયા એંગલથી સમજાવ્યા કે સાઈઝ કેટલી છે, તો સાઈઝના એંગલથી ગુલાબજાંબુ આટલા મોટા એક એક ઇંચના છે, એમ આપણે ક્યારે કહીએ કે ભાઈ ટેસ્ટના એંગલથી એક ઇંચના છે, એવું આપણે ક્યારે ન કહીએ? એટલે નય જ્યારે યુઝ કરવામાં આવે તો એની કઈ અપેક્ષાથી કહેવામાં આવે છે, દેટ ઇઝ ફિક્સ, સમજાય છે? પણ એ વન ઇન્ફોર્મેશનથી આખા પદાર્થનું સ્વરૂપ સમજાતું નથી, એટલે એક એક કરીને આખું પદાર્થનું સ્વરૂપ બિલ્ડ કરવું પડે છે। કોઈ પણ પદાર્થ હોય, આ તો ગુલાબજાંબુનું એક્ઝામ્પલ આપ્યું, વિશ્વમાં કોઈ પણ પદાર્થ લઈ લો, સપોઝ મારું ઘર, તો મારું ઘર કેવું છે એમ કહેતા મને મારા ઘરનું આખું પિક્ચર છે, ઈચ એન્ડ એવરી ડિટેલ, ક્યાં કઈ ઈંટ છે, ક્યાં કઈ ખીલી લાગેલી, બધું જ ખબર છે। પણ તમને સમજાવવું હોય તો મારે એક એક વસ્તુ કેવી પડે ને કે ભાઈ સેકન્ડ ફ્લોર પર છે, 2 BHK નું છે, આમ છે, તેમ છે, સમજાય? તો કહેવામાં ઓલવેઝ નહીંથી જ કહેવાય, પણ જ્ઞાનમાં ઓલવેઝ આખું પિક્ચર એક સાથે ક્લિયર, પણ એક સાથે આખું કહી શકાતું નથી। તમે તમારા કોઈ પણ પદાર્થનું સ્વરૂપ એક સાથે આખું કહી શકતા નથી, સમજાય છે? તો એ જ્ઞાનમાં આખી વસ્તુ હોવી એને કહેવાય પ્રમાણ। એક એક અપેક્ષાથી વિચારવું અથવા કહેવું, વિચારમાં પણ એક અપેક્ષાથી આપણે વિચારીએ તો એક અપેક્ષાથી કહીએ ને, સપોઝ ગુલાબજાંબુને મારે કહેવું છે કે સાઈઝમાં કેટલા હતા, તો પહેલાં તો મારે વિચારમાં લેવું પડે ને કે સાઈઝમાં કેટલા હતા, તો વિચારવામાં પણ એક અપેક્ષાથી વિચારી શકે. આપણને ઘરે પૂછે મમ્મી કે ભાઈ સોલ્ટ કેવું છે શાકમાં, ટેસ્ટ કરતો, તો આપણે ટેસ્ટ તો શાક આખું કરીએ, પણ વિચારમાં ક્યાં દ્રષ્ટિ છે કે સોલ્ટ કેટલું છે, બાકીનો ટેસ્ટ આપણે સાઈડ પર મૂકીએ છીએ. સમજાય છે? એવી જ રીતે પ્રમાણ એટલે આખી વસ્તુ, અને નય એટલે એક અપેક્ષાથી સમજાવવું, અને નિક્ષેપ એટલે કે કોઈ પણ વસ્તુમાં કોઈ બીજી વસ્તુની સ્થાપના કરવી. જેવી રીતના કે અહીંયા કોણ છે, તો બાહુબલી મુનિરાજ છે. બાહુબલી મુનિરાજ અહીંયા બેઠા છે, તો ના એકચ્યુઅલી તો માર્બલનો પથ્થર છે. સમજાય છે કે નહીં? પણ એ માર્બલના પથ્થરમાં આપણે બાહુબલી મુનિરાજની સ્થાપના કરી છે, એને નિક્ષેપ કહે. સ્થાપના નિક્ષેપ ચાર પ્રકારના નિક્ષેપ હોય, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. જેવી રીતના કે નામ સ્થાપના, તો સપોઝ આપણે કોઈ ઓલું હોય ને, ઓલું કોઈ ડોગી હોય, કોઈ પણ ડોગીનું આપણે કંઈક નામ આપ્યું છે ને, એ નામ નિક્ષેપ. આપણા બધાનું નામ છે કે નહીં? કાંઈ ને કાંઈ તો આપણે બધા આમ તો કેવા છે, બધા મનુષ્ય છે, બધા મનુષ્ય છે ને. અહીંયા બધા જેન્ટ્સ બેઠા છે, પણ એમ કહે કે ભાઈ ઓલા જેન્ટ્સને બોલાવો તો કંઈ સમજાય નહીં. એટલે દરેક જણને કંઈક કંઈક નામ આપવામાં આવ્યું છે, એને નામ નિક્ષેપ કહેવાય. સિમિલરલી આપણે પણ કોઈક કોઈક વસ્તુને નામ આપીએ છીએ ને, કે આ ફલાણું છે એને પંખો કહેવાય, એને જ ફેન કહેવાય. તો આ ફેન ને પંખો શું છે? બે અલગ 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 લેંગ્વેજમાં અલગ નામ છે. તો અલગ લેંગ્વેજમાં અલગ નામ આપવું એ અલગ અલગ નિક્ષેપની વસ્તુ. એવી જ રીતે આપણે દ્રવ્ય અને ભાવ, એટલે ફ્યુચર ટેન્સમાં કોઈ વસ્તુ થવાની હશે એને પ્રેઝન્ટમાં એ નામ આપીએ છીએ. જેવી રીતના કે સપોઝ કોઈ ડૉક્ટરી હજી એને ફર્સ્ટ યરમાં ચાલુ કર્યું હોય, પણ એને પહેલેથી આપણે કહે ને કે ડૉક્ટરી ડૉક્ટર છે આ. સમજાય છે? તો એને કહેવાય દ્રવ્ય નિક્ષેપ. જે પાસ્ટનું અથવા પ્રેઝન્ટનું ઓલરેડી એને આરોપ આપવામાં આવે એને કહેવાય દ્રવ્ય નિક્ષેપ, અને જે વર્તમાનનું વર્તમાનમાં કહેવામાં આવે એને કહેવાય ભાવ નિક્ષેપ. ઓકે, આ તો મેં તમને ત્રણ કોન્સેપ્ટ સમજાવ્યા, નય, પ્રમાણ અને નિક્ષેપ. હવે જ્યારે જીવ આત્માના અનુભવમાં છે, તો એ આત્માના અનુભવ વખતે નય, પ્રમાણ અને નિક્ષેપનો ઉદ્યોત અનુભવમાં થતો નથી. આ ઉદ્યોત નથી થતો એટલે શું? ઉદ્યોત નથી થતો એટલે ફરીથી ઓલા જ્ઞાન ઉપર આવો, જે જ્ઞાનને આપણે આખું ફોકસ કરી નાખ્યું છે આત્મા ઉપર. એ આત્મામાં નયનો કે પ્રમાણનો કે નિક્ષેપનો વિકલ્પ ઊભો નથી થતો. સમજાય છે? જેવી રીતના જીવ જ્યારે આત્માનો અનુભવ કરે છે, તો એ આત્માના અનુભવ કરતી વખતે એમ વિચાર ન આવે કે અરે આત્મા આમ તો અમૂર્તિક છે, પણ આવો પણ છે, અથવા આત્મા આમ તો એની સાઈઝ લોક પ્રમાણ છે, પણ અત્યારના શરીરના આકારે છે. આવો વિચાર કોઈક એક સાઈડ થોટ થયો ને, ધીસ ઇઝ અ ડિસ્ટ્રેક્શન. અરે પૂરો આત્માનો અનુભવ કરી રહ્યો છે હમણાં અનડિસ્ટર્બ, તો એમાં આવા કોઈ સાઈડ ટ્રેકથી વિકલ્પ ઊભા થતા નથી. સમજાય છે? અથવા એવો કઈ વિકલ્પ કે ભાઈ અત્યારના તો મનુષ્ય ગતિમાં છે, તો અત્યારના મનુષ્ય ગતિમાં જો મનુષ્ય ગતિનો નિક્ષેપ કર્યો. સમજાય છે કે ને? તો એવા કોઈ વિકલ્પ ઊભા થતા નથી. આગળ, દ્રગ જ્ઞાન સુખ બલમય સદા નહીં આન ભાવ જો મો દેખે. કે ભાઈ જીવમાં કેવા ભાવ દેખાય છે, જે જીવનો અનુભવ કરે છે એમાં કેવા ભાવ દેખાય છે, તો અનંત. આ દ્રગ એટલે દર્શન, શ્રદ્ધા. અહીંયા શું આપ્યું છે? હા, અનંત દર્શન જ આપ્યું છે. તો અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત બળ. બળ એટલે વીર્ય. તો એ જીવમાં કેવી શક્તિ છે? ફરીથી જો આ જે ત્રિકાળી દ્રવ્ય છે ને, એમાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ ગુણો છે. એ ગુણોની શક્તિ કેવી છે? અત્યારના વર્તમાનમાં ગમે તે અવસ્થામાં, પણ શક્તિ રૂપે તેમાં અનંત જ્ઞાન, વીર્ય આદિ છે ને. બધું જેવું ભગવાનને હોઈ શકે એવું પોટેન્શિયલી બધું આપણામાં છે કે નહીં? तो जीव ने त्यारे एवो ज विचार आवे छे के भाई मारा मां तो अनंत ज्ञान आदि वस्तुओ पड़ी छे, मारा जीव में एवी क्वालिटीज छे, समझाय? तो नहीं आन भाव जो मो दिखे, पोतानी अंदर बीजा कोई भावो देखाता नहीं, बस एवं देखाय छे के हूं तो आ केवड़ी भगवान नो जेवु सामर्थ्य छे एवु सामर्थ्य मारा मां अत्यारना छे। पछी शुं थाय छे के मैं साध्य साधक मैं अबाधक कर्म अरु तसु फल नीते, એટલે કે હું જ સાધ્ય છું, જેવું આપણે પહેલા જોઈને આવ્યા ધ્યેયમાં, હું જ સાધ્ય છું અને હું જ સાધક છું। જેવી રીતે આપણે પહેલા ધ્યેયમાં શું જોયું કે ભાઈ કયું ટાર્ગેટ છે, મારે શું અચીવ કરવાનું છે અને કયા પ્રોસેસથી કરવાનું છે, અને એ જ વસ્તુને અલગ શબ્દોમાં લખે છે કે હું જ સાધ્ય છું, સાધ્ય એટલે ટાર્ગેટ, અને હું જ સાધક છું, સાધક એટલે જે એફર્ટ કરી રહ્યો છે। તો ત્યાં એના પણ ભેદ હોતા નથી, એ આપણે પહેલા જોઈ લીધું। અને શું કહે છે, મેં સાધ્ય મેં સાધક મેં અબાધક, મને કોઈ બાધા કરે એવું નથી। કર્મ અરુ તસુ ફલ નીતે, કર્મ અથવા તસુ ફળ, કર્મ અથવા એના ફળ મને આવીને રોકી દેશે એવું પોસિબલ નથી। અને હું જીવ કેવો છું, ચિત્તપિંડ, ચિત્તપિંડ એટલે જ્ઞાનનો પિંડ, ચંડ અખંડ સુગુણ કરંડ ચ્યુત પુલની પુનિકલની, એટલે હું જ્ઞાનનો પિંડ છું, અખંડ દ્રવ્ય છું, સુગુણ કરંડ, જેવી રીતના કે આપણે કેરી આવે ને સમરમાં, તો લાકડાના ક્રેટમાં આવે ને, એને ગુજરાતીમાં કરંડીઓ કહેવાય, અથવા કરંડ, કરંડ એઝ અ ઇઝ બેઝિકલી અ કમ્પાઇલ એક સમૂહ, કરંડી એટલે સમૂહ, કેરીનો સમૂહ। એવી રીતના અહીંયા હું કેવો છું, તો સુગુણનો કરંડીઓ છું, ગુણથી ભરેલું એક કરંડીઓ છું, સમજાય છે? ચ્યુત પુની કલની તે એટલે શું છે, હા, અશુદ્ધતાથી હું રહિત છું અને શુદ્ધતાથી ભરેલો છું। એટલે સી અહીંયા બેઝિકલી શું વાત કરે છે કે જીવ જ્યારે આત્માના અનુભવમાં હોય તો એને પોતાના આત્માની એવી મહિમા આવે છે, તો અલગ અલગ વિશેષણોથી આવી રીતના પોતાની જાતને જુએ છે। કયા વિશેષણોથી જુએ છે, કે ભાઈ હું જ્ઞાનથી ભરેલો છું, મારામાં આવી રીતના અનંત ગુણો ભરેલા છે, પરિપૂર્ણ છું, ક્યારે અવિનાશી છું, મારો ક્યારે નાશ થતો નથી, ત્રિકાળી વસ્તુ છું, એવું અલગ અલગ એંગલથી પોતાની જાતને વિચાર કરીને મહિમા લાવે છે। જ્યારે આપણને કોલેજમાં એડમિશન લેવું હોય તો પહેલાં આપણે અલગ અલગ રીતે સ્ટડી કરીએ છીએ ને કોઈ કોલેજીસને, કે કયો કોર્સ લેવો છે, કઈ કોલેજ લેવી છે, એમાં કેટલી ફીસ છે, એમાં શું સારું છે શું સારું નથી, બધું સ્ટડી કરીએ ને, એવું સ્ટડી જીવે પહેલાં કર્યું જ્યારે એણે આ બે ભાવોને જુદા કર્યા, વર્ણાદી અને રાગાદી ભાવને જુદા કર્યા, પછી હવે શું કર્યું છે ઓલા છોકરાએ, કોલેજમાં જઈને એડમિશન લઈ લીધું, પછી બીજો શું વિચાર કરો, બધું તો ડિસિઝન લઈ લીધું ને, એવી જ રીતે જીવે આ બધું ડિસિઝન લઈ લીધું, પછી શું કર્યું, અરે કાંઈ નહીં, સ્ટ્રેટ જઈને આત્માનો અનુભવ કર્યો, હવે આત્માનો અનુભવ કર્યો, હવે જ્યારે ઓલાએ કોલેજમાં એડમિશન લઈ લીધું તો શું કરે છે, કે ભાઈ જે જે વસ્તુ એણે નક્કી કરી હતી કે જો આટલા સારા ટીચર્સ છે, અહીંયા જિમ્નેશિયમની ફેસિલિટી છે, અહીંયા આટલી ફીસ છે, એ બધા ફેક્ટરમાં એ જઈને પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે છે ને, જે રીતે હોય કે ફેસિલિટીઝને એન્જોય કરે છે, ફીઝને ભરે છે, એ બધા હવે એનામાં ઓલામાં એનગ્રોસ થઈ ગયો કે ને, એવી જ રીતે જીવના અનંત ગુણો છે, અનંત ગુણો છે, તો એણે શું કર્યું કે જઈને એનો અનુભવ કર્યો, તો અનુભવ કર્યો ત્યારે અનંત ગુણોને એને માણ્યા, અખંડ વસ્તુને એણે અનુભવ કરી, સમજાય છે? આવી રીતના અનુભવ કરી ત્યારે એને પોતાના આત્માનો મહિમા અલગ અલગ રીતે આવે છે, એનું અહીંયા વર્ણન કરે છે। આનો થોડું ડિટેલ ભાવાર્થને આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું, નેક્સ્ટ ક્લાસમાં। હજી આમાં આત્મામાં કઈ ક્વોલિટીઝ છે એનું થોડું ડિટેલ્સ ભરેલું છે। એકચ્યુઅલી આજે જેણે પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળ્યું હોય હું લઈને આવ્યો તો બેનશ્રીના વચનામૃતમાં 376 બોલ ઉપર છે. તો એમાં જે એંગલ આપણે લીધો આજે ક્લાસમાં, એક્ઝેક્ટલી એ જ એંગલ એમણે લીધો છે. એટલે હું અહીંયા 2 મિનિટમાં વાંચી જાઉં છું. શું કહે છે બેનશ્રી? પૂર્ણ ગુણોથી અભેદ એવા પૂર્ણ આત્મદ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી. જીવ કેવો છે કે પૂર્ણ ગુણોથી અભેદ છે. અભેદ એટલે એક વસ્તુ છે. હવે પાછું દ્રવ્ય અને ગુણમાં ભેદ નહીં પાડો, નહીં તો પાછું એક ડિટેલ્સમાં જીવ છૂટી જાય. જેવી રીતના શાકનો અનુભવ કરીએ છીએ તો એનો ટેસ્ટ ડાયરેક્ટ એન્જોય કરીએ છીએ ને, પછી એમાં કેટલું મીઠું છે ને કેટલી સાકર ને એમાં ડિટેલમાં જાવ તો શાકનો ટેસ્ટ છૂટી જાય. એવી રીતે અહીંયા જીવ કેવો છે તો અનંત ગુણથી ભરેલો છે, પણ આખો એક અભેદ વસ્તુ છે. તેના જ આલંબનથી પૂર્ણતા પ્રગટ થાય છે. એટલે આ હું છું એવું પોતે દ્રષ્ટિ કરવાથી પૂર્ણતા પ્રગટ થાય છે. આ અખંડ દ્રવ્યનું આલંબન તે અખંડ એક પરમ પારિણામિક ભાવનું આલંબન છે. આ થોડું કોમ્પ્લિકેટેડ જવાબ. જ્ઞાનીને તે આલંબનથી પ્રગટ થતી ઔપશમિક, ક્ષયોપશમિક અને ક્ષાયિક ભાવરૂપ પર્યાયો. શું કહે છે કે કોઈ પણ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીવ છે, જ્યારે આત્માનું આલંબન લે તો એને સમ્યક દર્શન આદિ પ્રગટ થાય ને. હવે ઔપશમિક ક્ષયોપશમિક એમાં આપણે નહીં જઈએ હમણાં, પણ એ સમ્યક દર્શન આદિ જે પ્રગટ થાય છે એવી પર્યાયો, વ્યક્ત થતી વિભૂતિઓ, આ વ્યક્ત થઈ ને, પહેલા હતી નહીં ને હવે વ્યક્ત થઈ, એનું વેદન તો હોય પણ તેનું આલંબન હોતું નથી, તેના ઉપર જોર હોતું નથી. એટલે શું કહે છે કે સમ્યક દર્શન આદિ પર્યાય તો પ્રગટ થઈ, પણ હવે જીવ ખાલી પર્યાયને જ યાદ કર્યા કરે કે જો મેં કેવો આનંદ અનુભવ કર્યો, જો મેં કેવો આનંદ અનુભવ કર્યો, એમ નહીં. એના પર ધ્યાન રાખે તો બીજી વાર ક્યારે એવો અનુભવ ન થાય. ધ્યાન પાછું કોના પર હોવું જોઈએ? જીવ દ્રવ્ય કેવો છે એના પર હોવું જોઈએ. સમજાય છે? જોર તો સદાય અખંડ શુદ્ધ દ્રવ્ય પર જ હોય છે. ક્ષાયિક ભાવનો પણ આશ્રય કે આલંબન ન લેવાય, કારણ એ બધું જવા દો. માટે બધું છોડી એક શુદ્ધ આત્મદ્રવ્ય પ્રત્યે દ્રષ્ટિ કર, તેના ઉપર જ નિરંતર જોર રાખ, તેના તરફ જ ઉપયોગ વળે તેમ કર. જીવે પોતાના શુદ્ધ દ્રવ્ય પર જ દ્રષ્ટિ રાખવી, એના પર જ ઉપયોગ વળે એમ કરવું. ઉપયોગ વળે એટલે આપણા જ્ઞાનમાં જે વિચારો ચાલે છે ને, એ વિચારોમાં બહારની વસ્તુ છૂટીને કેવી રીતના આપણા શુદ્ધ આત્મદ્રવ્યના વિચારો આપણને આવે, એવી દરેક જીવે એફર્ટ કરવી જોઈએ. આપણે હમણાં કરવાનું શું? એમ બધાને ક્વેશ્ચન થાય ને કે ભાઈ હમણાં મોક્ષ માર્ગમાં આપણે હમણાં કરવાનું શું? તો આપણા વિચારોમાં ઓલવેઝ પોતાનો આત્મદ્રવ્ય જ વધારે ને વધારે આવે એવી એફર્ટ કરવી, એ જીવનો પુરુષાર્થ છે. ચાલો જીવવાની સ્થિતિ.
જીનવાણી ભારતી તોની જપો દિન રે, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ ચેન. જીનવાણી કે જાન સે તુજે લોકાયો, તો વાણી મસ્તક નમે સદા દેશ હું.
બોલો જીનવાણી માતનો જય હોય.